તારીખ 24/11/1992 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 506 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઇડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 101
એટલો પ્રતિબંધ વિશેષ. તમે સાધના તમને અધિકાર માનો, બંધન તત્વ બતાવવું છે. ત્યાંથી શરૂઆત કરી છે કે રાગોદગાર મહારસેના, રાગનો જે રસ છે, વિભાવ પરિણામમાં જે ચિકાશ છે, ચીકણાપણું છે, અને એને લઈને જે એકત્વ થાય છે, એકત્વ છે, એ ચિકાશ સૂચવે છે. કેવી ચિકાશ એકત્વ કરાવે છે, અને તેથી એ જીવને બંધ કહો કે પ્રતિબંધ કહો કે સંબંધ કહો, એ જીવને પોતાના અસંગ તત્વ તરફ આવવાનું નથી. એવું જે પરિણામ છે, એ જીવને પોતાના અસંગ સ્વરૂપ પ્રત્યે આવવાની નથી. જ્ઞાની પુરુષો તો સ્વરૂપ લક્ષે આત્મજાગૃતિમાં વિચરે છે, તેથી એમને તો તીવ્ર રસ ની માત્રા જ ઘટેલી છે. પરિણામ છે, અરંજક પરિણામ છે. એ પરના અને રાગના અસ્તિત્વને પોતાના અનુભવતા નથી. નિજ સ્વરૂપમાં નિજ અસ્તિત્વનો અનુભવ રસ વર્તે છે. આત્મરસ પ્રગટ થયો છે, આત્માનો પરમાત્મરસ પરમરસ પ્રગટ થયો છે. તેથી એમના પરિણામ વિશેષ પ્રકાશમાં આવતા નથી. કલ્પના ભાવ દુઃખો રહે છે, તો પણ તેઓ જાગૃતિમાં રહે છે, તો પણ તેઓ જાગૃતિમાં રહે છે. કીર્તિ આદિ ગુણ સ્થાને પણ જાગૃતિમાં રહે છે. આધાર સ્તંભ બધી ભય નથી એમની પાસે, તો આધાર સ્તંભ પોતાનો સ્વરૂપ, પોતાનું નાયક તત્વ, પોતાનું પરમ પારિણામિક ભાવ ધ્રુવ તત્વ આધાર છે. એટલે છતાં જાગૃતિમાં રહે છે, તો જેની પાસે એ આધાર નથી એને તો ઘણું જોખમ છે, ઘણું વિશેષ જોખમ છે. એટલે પોતાના પરિભ્રમણના ભયથી, ભવભ્રમણના ભયથી પણ તીવ્ર રસે કરીને હૃદયમાં પ્રવેશ ન કરે, એ મૂક્ષ્મ જીવની સરળ નિકા વાયુ છે. જાગૃતિ અભ્યાસ રહેતા અથવા કોઈ પણ પરિણામનો અભ્યાસ રહેતા તે સહજ થાય છે, એ તો પરિણામ સ્વભાવ છે. જાગૃતિ સહજ થઈ જાય એવા અભ્યાસે જરૂર ઘટે છે, યોગ્ય છે. પરમાત્મ દશાથી અરિહંત દશાથી ન્યૂન એવા મને દશામાં સર્વકીર્તિ આદિનું સ્થાને મને દશાને સર્વકીર્તિનું સ્થાન કીર્તિ અપેક્ષાએ ત્રણ નામ છે શાસ્ત્રમાં. ચતુર્થ ગુણ સ્થાનને અવિરત ગુણ સ્થાન કહે છે, પંચમ ગુણ સ્થાનને દેશ વિરત ગુણ સ્થાન કહે છે, અને મને દશાને સર્વ વિરત સ્થાન કહેવામાં આવે છે. અને અવિરતિ અથવા દેશ વિરતિ આદિ ગુણ સ્થાને કીર્તિ શબ્દ સામાન્ય વર્તતા એવા જ્ઞાનીને તો કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે 105 નંબરમાં ઉપયોગથી એક ફળ પણ કરનાર મોક્ષ દશામાં લીધું છે.
જય જય સબલ દેશી. તમે ટેન કમાન્ડમેન્ટ ટેન કમાન્ડમેન્ટ ઓફ ધ જે ક્રિશ્ચિયન્સ માં ટેન કમાન્ડમેન્ટ છે સર ટેન કમાન્ડમેન્ટ ભગવાન
છઠ્ઠો વચનામૃત છે ફળદેવ ઉપયોગથી એક ફળ આ ઉપયોગ એટલે જાગૃતિ સહિત નો ઉપયોગ એમ કેવું છે આ ઉપયોગ એટલે જાગૃતિ સહિત નો ઉપયોગ જાગૃતિ વિભાવ ઉપરની એક કંટ્રોલિંગ વાલ કામ કરે છે વિભાવ ઉપર કંટ્રોલિંગ વાલ મશીનરીમાં કંટ્રોલિંગ વાલ રાખવો પડે છે એની એનર્જી ઉત્પન્ન કરીએ તો પણ એને કંટ્રોલિંગ સિસ્ટમ તો આપવી જ પડે નહીતર શક્તિને ન રોકતા ક્યાંય ગડબડ થઈ જતી પડે છે ભૌતિક વિજ્ઞાન એમ અહીંયા વિભાવ રસ ઉપર કંટ્રોલ ન કરવામાં આવે તો એ પરિણામની નિરંગત પ્રવૃત્તિ થાય છે કેવી પ્રવૃત્તિ થાય છે આગળ આવી નથી લિમિટ રહેતી નથી પછી એનો ફળ બીજો ત્યારે સમ્ય જ્ઞાન તો એ પોતે કંટ્રોલિંગ વાલ છે એ વિભાવના ઘોડાની એક લગામ છે જ્ઞાની પુરુષ સમ્ય જ્ઞાન છે એ એક લગામ છે વિભાવનો ઘોડો આગળ જઈ જ ન શકે જાગૃતિમાં હોવા છે નિરંતર જાગૃતિમાં હોવા છે યોગ બહાર જાય છે લગાની વિભાવ પરિણામ સ્થાન અનુસાર થાય છે પણ અંદરની અંદર જાગૃતિ નિરંતર છે એક ક્ષણ એક સમય એવો નથી કે જ્ઞાની આત્મજાગૃતિમાં હોય છતાં એ વિશેષ બળવાન પણે જ્યાં સુધી પૂર્ણ દશાને ન પહોંચાય ત્યાં સુધી જરા પણ પ્રમાદમાં રહેવા માંગતા નથી અજાગૃતિ પ્રવર્તવા માંગતા નથી બરાબર જાગૃતિમાં પ્રવર્તે છે પ્રમાદ વશે હોય કે છે જો પ્રમાદ થાય તો પ્રમાદ વર્ષે પતન થાય પડી જાય ખ્યાત અવસ્થામાં આવે તો વિશેષ કાળ ઘણા દીર્ઘ કાળ સુધી એક વખત પ્રાપ્ત થયેલો મોક્ષ માર્ગ છૂટી જાય તો એ ધ્રમ થવાના પ્રાય ઘણો કાળ ભૂત જેવા નિર્વાણ આત્માઓ હોય છે પાછા સૂક્ષ્મ પાછું ધ્યાનમાં એવા પાછા માટે જેની વ્યવહાર ને વિશે અનાસક્ત વૃદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા પ્રારંભ હોય તો માટે રચના પણ છે કે માટે તેની વ્યવહારની વિશે અનાસક્ત બુદ્ધિ બુદ્ધિ શબ્દ અભિપ્રાય સૂચવે છે મતને સૂચવે છે પ્રાયને સૂચવે છે કે બાહ્ય પદાર્થોમાં આ આત્માનું સુખ નથી આખું જગત અનુકૂળ થઈ જાય તો પણ કિંચિત માત્ર લવલેશ માત્ર પણ આ આત્મા એમાં ક્યાંય સુખ નથી એવું તેનો અભિપ્રાય થયો છે છતાં પણ તેને ઉદયનું પ્રારબ્ધ હોય ભોગભાગ તો એમ છતાં મુમુક્ષુ જીવ વ્યવહારની પ્રવૃત્તિ છોડે છે વ્યવહારની પ્રવૃત્તિનો ત્યાગ કરે છે એવી કોઈ સંયોગિક પ્રવૃત્તિ ન હોય તો એ પ્રવૃત્તિમાં સંકોચ કરે છે સંક્ષેપ કરે છે અને પ્રવૃત્તિનો સમય વધારે છે એવી પણ પરિસ્થિતિ ન હોય અને કોઈ પરાધીન પરિસ્થિતિમાં મનમાં આજીવિકા એનો પ્રકાર હોય તો તે ઉદયનું પ્રારબ્ધ છે એવું કોઈ કે જેમાં પ્રવર્તતા પ્રતિક્ષણે વારંવાર નિવૃત્તિ થઈ છે જ્ઞાની પુરુષમાં પૂર્વ પ્રારબ્ધને ના ઉદયને વેદતા સમ્યક પ્રકારે વેદતામાં નિવૃત્તિ થઈ ચૂકી છે જ્ઞાની થવા યોગ્ય એવા છે શબ્દ કદાચ હળવો લાગે તો એવો શબ્દ વિચારવા યોગ્ય છે કે મુમુક્ષુતે જ્ઞાની નિવૃત્તિને અંતરથી ઝંખે છે નિવૃત્તિની ઝંખનામાં રહેતા રહેતા પ્રવૃત્તિ કરે છે નહીં કરવી પડે છે કરે છે નહીં પણ કરવી પડે છે પૂર્વ કર્મની સજાને પૂર્વે કરેલું દેણું ચૂકવે છે રુચિથી કરવાનો પ્રશ્ન જ નથી મોક્ષને કહે જ્ઞાનીને કરવાનો પ્રશ્ન નથી રુચિથી કરે તો જે નિવૃત્તિને ઝંખે છે નિવૃત્તિ માટે તલસે છે તલસાટ પ્રવૃત્તિમાં રહેતા રહેતા માનસિક પરિસ્થિતિ પરિણામની સ્થિતિ આવી હોય તો જ એને ઉચિત થાય તો જ એને તીવ્ર થાય નહીતર કોઈ છૂટવાનો વારો વારો હજી તો આધાર હજી તો ભાવના જાગી છે નિજ પરમાત્મા ધ્રુવ સ્તંભ છે એની પકડ તો હજી પરિણામ સીધા જ્ઞાનમાં આવી એટલે નબળી દશા છે એક ન્યાય તો એ તાજો જન્મેલું બાળક છે એની પરવરિશ એની માતા પિતા કરે છે શક્તિ નથી કે હાથે પોતાનું કામ કરી શકે એવી જેમ નિર્બળ સ્થિતિ છે એવી નિર્બળ છે એને જો કોઈ આધાર હોય બહારમાં તો તે સદગુણ છે બહારમાં એને કોઈ આધાર હોય તો તે સદગુણ છે સદગુણ છે એનો સદશાસ્ત્ર છે પણ સમજવા યોગ્ય છે કે જ્યાં સુધી ધ્રુવ ખોટો આત્મા નથી આવ્યો ત્યાં સુધી જેને સ્વભાવની શક્તિ પ્રગટ થઈ નથી એટલે શક્તિ વિના નબળાઈ કેટલી હોય એ વિચારવાનું છે અને સમજીને વિશેષ વિશેષ જાગૃતિમાં રહેવા યોગ્ય છે એને ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવી અને નિજ ભાવની જાગૃતિ સ્વરૂપે છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પુરુષાર્થ સર્વોદયમાં જાગ્રત રહીને કર્તવ્ય છે અને નિવૃત્તિ ચિંતવીને નિવૃત્તિ પાડે. ધ્યાન મૂલક ગુરુ પાદક ગુરુ બુદ્ધિ ગુરુમૂર્તિ એ ધ્યાન સત્પુરુષ નું ધ્યાન કરવામાં આવે છે. પરમાત્મા ધ્યાન કરવામાં આવે છે. જાગૃતિ રાખવી આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા તીર્થંકર આદિ કે ભ્રમણ પૂછે છે. જ્ઞાની પુરુષને પણ મહાજ્ઞાની એવા તીર્થંકર આદિ કે ભ્રમણ છતાં પણ ઉપયોગ અનિવાર્યપણે બહાર જાય છે ત્યારે ત્યાં વિવેક કરવો યોગ્ય છે, જાગૃતિ રાખવી યોગ્ય. છઠ્ઠા આવે છે, યોગવાર ગાય છે, જાગૃતિની ભલામણ પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી, પ્રવેશ થયો છે ને હજી પણ પ્રવેશ થયો, માર્ગને અનુસરવો એવી સ્થિતિમાં પણ હજી આવ્યો નથી, પૂર્વ ભૂમિકામાં પણ આવ્યો નથી માર્ગની, એવા જીવને આ સર્વ વ્યવસાયથી એટલો કોઈ ઉદયનો વ્યવસાય કરવો છે ને કરવો પડે છે. જેને કરવો છે ને એને ભાષા રાખવી, જો તારે સ્પષ્ટ રૂચિથી સંસારમાં પડવું હોય, કરવું હોય, પડવું હોય એટલે પડે એવી તો મળે જ નહીં, આમાં તો ક્યાં નહીં, સ્પષ્ટ રૂચિથી સંસાર ભોગવવો હોય, સ્પષ્ટ રૂચિથી સંસારમાં રહેવું હોય, તારે છૂટવાની આશા એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ 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 નહીં પણ વિશેષ વિશેષ નિવૃત્તિ ભાવ નહીતર એની રુચિ છે એ વાત સાબિત કરવાની જરૂર નથી, એ વાત સાબિત કરવાની જરૂર નથી. અને મોક્ષે કદી પણ ખોટું આલંબન લેવું નહીં. ખોટું આલંબન એટલે શું કે કોઈ જ્ઞાનીના એવા પ્રકાર જોઈને ચારિત્રના પ્રકાર જોઈને એ આલંબનમાં પ્રકાશ પુરાણાદી પ્રસિદ્ધ હોય, પુરાણી વાતો આવે છે, પણ એમનું શ્રદ્ધા જ્ઞાન ની તાકાત દર્શાવવા માટે એ વાત આવે છે. એમની સ્વભાવ શક્તિ એ વખતે ખોટા નથી એ વાત સમજાવવા માટે એ વાત આવે છે. એવું નહીં સમજતા અનાદિની વિભાવની રુચિ અને વિષય કશાયની રુચિ ને આલંબન લઈ લે છે, જે અવશ્ય દુર્ગતિને પામે છે, અધિક પતન થાય છે. અને એ શાસ્ત્ર આપમેળે વાંચવાનું જોખમ છે. ભલે એ કથાનો યોગના શાસ્ત્ર તો પણ આપમેળે શાસ્ત્ર વાંચવાનું ત્યાં જોખમ થાય છે. ત્યાં કહેનારનો અભિપ્રાય કઈક છે અને પોતે પોતાની રુચિથી ગ્રહણ કરે છે, બીજું કઈક એ હાલત છે. એટલે ભૂલે ચૂકે પણ, જાણે અજાણે પણ, એ દિશા બંધ કરી દેવી છે, જેની ચોકડી મૂકી દેવી છે. આ સંસારમાંથી આ આત્માને હવે કઈ ત્યારે એની પાત્રતા ની શરૂઆત થાય છે, ત્યારે પાત્રતા પ્રગટે છે, પછી કઈક એની જોખમ કરે છે. એટલા માટે કે એની નજર, એનું લક્ષ્ય હંમેશા આત્મપ્રાપ્તિ પ્રત્યે રહે છે. બીજું કઈ વચ્ચે આવે તો જોતો નથી. સ્થિતિ એવી બને છે કે હું પુણેના પર વચ્ચે આવતા જાય, પણ જેને આત્મા સિવાય કઈ જોતું નથી એ વચ્ચે છે. બીજાને વચવાનો મારો વારો નથી આવતો, એક જ આગ્રસ્તી આત્મા આવી જાય છે. એટલે આ સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્તિ ભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી જોઈએ છે. એ વિચાર કરવામાં વિશેષ વિશેષ જાગૃતિ રાખવી, તીવ્ર રસે કરીને પરિણમાય પરિણમન ન થાય જાગૃતિ હોય તો જ, નહીતર પાછળથી વિચાર આવે. ચાલતા ચાલતા ખાડો આવે કોઈ પગ ભરડાય નહીં, જોઈને ચાલતો હોય તો આગળ ચાલતો હોય તો ક્યાં પગ પડે ને ક્યાં પડી જાય ક્યાં ભીડ રહેશે. વિશેષ જાગૃતિ વિચાર જાગૃતિ એમ જણાવવા જેવું પણ રહેતું નથી કે દીકરો સમજણમાં સહેજે આવી શકે છે. આ કોઈ જણાવવાનો ખરેખર વિષય નથી, પણ આ તો સહેજે સમજવા જેવો વિષય છે. કેમ કે પોતાના જીવનનો અનુભવ છે, અત્યાર સુધીનું અજાગૃત જીવનને તપાસી લે વિચારે લે અજાગૃતિને લઈને કેવા કેવા પરિણામ સુધી આ જે નીચે જઈ રહ્યો છે એ કઈ સમજાવવું પડે માટે આત્મજાગૃતિ ના હોય તો કેટલું નુકસાન થાય. મુમુક્ષુની ભૂમિકામાં જેટલી જાગૃતિ એટલી જ મુમુક્ષુતા સમજી લે. જાગૃતિનો અભાવ હોય તો મુમુક્ષુ એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ. નામ હવે પહેલા સિદ્ધાંત છે, એક સિદ્ધાંત બોધ છે, જે વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરે છે. સિદ્ધાંત બોધ શું કરે છે? વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરે છે અને તારે અનુયોગમાં તે અનુયોગના સિદ્ધાંતોનું નિરૂપણ છે. એ અનુયોગને અનુસારે એના ચાર વિભાગ છે, પરંતુ એ સિદ્ધાંત બોધ છે. એ સિદ્ધાંત બોધ ગ્રહણ થવાના કારણભૂત ઉપદેશ બોધ છે. ઉપદેશ બોધના ગ્રહણ વિના સિદ્ધાંત બોધ કદી કોઈ ગ્રહણ થઈ શકે નહીં. માને તો ગ્રહણ કર્યો છે તો એ એક નવી ભ્રાંતિ થઈ છે. શું કોઈ કોઈ જીવોને બુદ્ધિનો જ્ઞાનનો ક્ષેત્રમ હોય છે, શાસ્ત્ર પણ વાંચે છે, સાંભળે છે અને એમ માને છે કે આપણને પહેલાં નહોતું એવું જ્ઞાન થયું, કેમ કે પહેલાં એવી સમજણ નહોતી, પહેલાં એવું જાણવા નહોતો મળ્યું, એટલે એવું માની બેસે છે કે આ એ જ્ઞાન થયું. આપણને એ જ્ઞાન નથી થયું, જ્ઞાન થયા સંબંધીનો એક ભ્રમ થયો છે અને એ એક નવા ભ્રમે જન્મ લીધો છે. આમ તો ભ્રમણામાં જ પડ્યો છે, અનાદિનો ભ્રમણામાં તો અનાદિનો પડેલો છે. અહીંયા ભ્રમણા વધારે થોડી છે, શાસ્ત્ર જ્ઞાનના નિમિત્તે ભ્રમણા વધારી. શાસ્ત્ર જ્ઞાનમાં ભ્રમણા વધારવાનું નિમિત્તત્વ નથી. દેવ, ગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષ એ ચારે ભ્રમણાની નિવૃત્તિ થવાના નિમિત્તો છે, મોક્ષ માર્ગના નિમિત્તો છે, આત્મકલ્યાણના નિમિત્તો છે. કોઈનું ગુરુ થાય એવું નિમિત્તત્વનો ધર્મ એમનામાં નથી. નિમિત્તત્વ એ ધર્મ છે. તેમ છતાં ઉપાદાનની અયોગ્યતાને લીધે, પોતાની વિપરીતતાને લીધે, મતિ વિપર્યાસને લીધે આ જીવ એવા સ્થાનમાં પણ, એટલે કે પરમાના સ્થાનમાં પણ ડૂબવાના પરિણામ કરી બેસે છે. અને એને તો પછી કરવાનું કોઈ સ્થાન જ બાકી રહેતું નથી. જે સંસારમાં રહીને ડૂબવાના પરિણામ કરે છે એને તો હજી તરવાના સ્થાન બાકી છે, પણ જે તરવાના સ્થાને ડૂબવાના પરિણામ કરે છે એને પછી તરવાનું સ્થાન બાકી નથી. દીર્ઘ સંસારી છે, અનંત સંસારી છે, એનો કોઈ ઉપાય કોઈ જગ્યાએ નથી. એનું ગુનાહ રહે છે. દરેક વ્યક્તિ વિચાર તો પોતાનો કરવાનો. આ જીવને આત્મકલ્યાણ માટે પ્રયોજનભૂત વિષય કેટલો છે, જાણવાનો વિષય કેટલો છે. જ્યારે સ્વાધ્યાય અને જે પ્રવૃત્તિ છે આપણી, ત્યારે આ બે ખાતા જુદા જુદા રાખે. કેમ? એક વાત બધાને લાગુ પડેલી ઉપદેશમાં, તેમ બધી વાત પણ બધાને લાગુ પડેલી ઉપદેશ બોધની જે વાત છે એમાં કોઈ એક વાત બધાને લાગુ પડે એવી યોગ્યતા નથી. ભિન્ન ભિન્ન યોગ્યતામાં મનુષ્યો જેવો ઉભેલા છે, તેમ બધી વાત પણ બધાને લાગુ પડે એવું એ સિવાય પણ કેટલો જાણકારીનો વિષય પણ શાસ્ત્રોમાં અને સ્વાધ્યાયમાં ચાલતો હોય. માત્ર ખાલી જાણવાનો સમજવાનો હોય છે અને સાથે પ્રયોજનની નિસ્બત નથી હોતી. એટલું તારવતા શીખવું જોઈએ, સમજવું તારવતા આવડવું જોઈએ કે આમાં પ્રયોજનભૂત વિષય કેટલો છે, એટલે કે ગુણ અવગુણને સાધક વિષય કેટલો છે એ પ્રયોજનભૂત વિષય છે. એ પ્રયોજનભૂત વિષયમાં પણ મારા અવગુણ કેટલા કેવા કેવા પ્રકારના છે, મુખ્યપણે એટલું મારે પ્રયોજન છે અને એની દવા કેટલી છે એ મારે પ્રયોજન છે, આવી એક પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિકોણ જ્યાં સુધી લાભે નહીં, સાધ્ય થાય નહીં, ત્યાં સુધી જીવને પડવાના સ્થાન અનેક છે. ચડવાનું કોઈ એક સ્થાન છે, પડવાના સ્થાન અનેક છે. એટલે કૃપાળુજી અહીંયા વિશેષ વિશેષ જાગૃતિ, બે શબ્દ લીધા, વિશેષ વિશેષ અને અહીં સુધી તીક્ષણપણે અને સૂક્ષ્મપણે પોતાના પ્રયોગને વિચાર પણ શીખવું. જ્યાં સુધી મોક્ષતામાં એવી પરિસ્થિતિ નહીં આવે ત્યાં સુધી ઉપદેશની વાતો તો બધી સુંદર સારી છે, ગમે એવી છે, સુધારેલી છે, પણ મારે કેવી રીતે કામ કરવું, ક્યાંથી કામ કરવું, આ એક સમજવાનો પ્રશ્ન છે. એના અનુસારમાં અહીંયા કૃપાલુજી સિદ્ધાંત બોધના વિષયને બે વિભાગ કરીને વિશેષ વાતો કરે છે. એક તો સિદ્ધાંત બોધ છે અને બીજો એ સિદ્ધાંત બોધ ગ્રહણ થવાને, પરિણમન થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ છે. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન પૂરો ન થાય તો ક્યાં ક્યાં સ્થિતિમાન કરવાનું કહ્યું? અંતઃકરણ. આ જરા એક એક શબ્દ કૃપાળુ દેવનો બહુ માર્મિક છે. વચન વિષય તો અદભુત છે, કૃપાળુ અદભુત વચન વિષય. બુદ્ધિ નો ખાનખાના હોય તો એક વાર તો ઉભો રહી જાય કે છે કોઈ કહેવા આવ્યો, કોઈ છે તો વચન શું કહ્યું જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં. શું કહ્યું? અંતઃકરણ શું છે? થોડું વિચારીએ આપણે. અંતઃકરણ શું છે? કેમ કે આ એક નૂતન સ્થાન છે. આ શબ્દનો પ્રયોગ અનેક પ્રસંગમાં કરે અને ખાસ કરીને એમ કે જ્યાં સુધી જીવનું અંતઃકરણ શુદ્ધ નથી થાય ત્યાં સુધી જીવને મને ગમે તે ધાર્મિક પ્રવૃત્તિ કરતો જાય. સામાન્ય કરે છે, કોઈ વિશેષ કરે છે અને એના પ્રકાર પ્રવૃત્તિના અનેક છે. ભક્તિ માર્ગના, જ્ઞાન માર્ગના અનેક પ્રકાર છે. પ્રવૃત્તિના અનેક પ્રકારો છે અને એમાં સામાન્ય વિશેષ પણ મળીને વિશેષ સામાન્ય થઈ વાત છે. પણ કોઈ વિશેષમાં વિશેષ કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિ દૂર કરતો હોય તો પણ જેમ કે મુક્ષુજીએ કૃપાળુ દેવના 154 પત્ર મનુષ્યતા તો તે છે એ મુક્તિ ને માટે જ પ્રયત્ન કરવો, જે કઈ પ્રયત્ન કરવો, જે કઈ પ્રવર્તન કરવી, કોઈ પણ ક્ષેત્રમાં જ્ઞાન ને આદર્શ કદી અધૂરો અને અપૂર્ણ છે અંતિમ પ્રાપ્ત કરવાનું પૂર્ણતાનું ફળ અથવા તો ભગવાનની મૂર્તિ શા માટે સ્થાપે છે, આપણા ધ્યેયની સ્થાપે છે, વંદે પદનું લક્ષ જે પ્રાપ્તિ મુક્તિનો પ્રયત્ન છે અને ત્યારે મોક્ષની પ્રાપ્તિ હોય છે અથવા શરૂઆત થાય છે. પણ એ શરૂઆત ન થતી હોય તો શું કરવું? એવા પ્રકારે મુક્તિના જે શરૂઆત ન થતી હોય તો શું એને પોતાના અંતઃકરણને સંસારી છે, જ્ઞાની થયા નથી એક કણ પણ કલંક છે, દોષ નો એક પણ કલંક છે આ જીવનું અને પરિપૂર્ણ શુદ્ધિ, પરિપૂર્ણ પવિત્રતા, પરિપૂર્ણ નિર્દોષતાનું જે થાય ત્યાં સુધી વાસ્તવિક સાધનાના માર્ગનું મુખ્યતાનું પ્રારંભ મહાપુરુષો નું વચન છે અને અનુભવ છે. એ શરૂઆત થવાર છે પણ પ્રકૃતિ ભાવુકતામાં સમર્પણ આવે છે, બધું થાય છે ધર્મના ક્ષેત્રમાં, બધા પ્રકારો ભરે છે, પણ અંતઃકરણનો વિશેષ ઊંડો છે. અંતઃકરણનો વિષય એનું નામ જ અંતઃકરણ છે, એ વિશે ઊંડો છે અને પોતાના અંતઃકરણને નિજ અવલોકનથી તપાસણી કરે છે. જો આ ધાર્મિક ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે છે તો આ દુનિયાની તો દુકાનદારી કઈ થાય? ધાર્મિક ક્ષેત્ર છે, આત્મકલ્યાણ ધ્યેય શું છે? એ તો તને પુષ્કળ કરો તો તારો ધ્યેય શું છે? તમારે જોઈએ છે અંતકરણની શુદ્ધિ વિના ગુણની રુચિ જોઈએ, દોષની રુચિ અંતકરણમાં પડેલી છે, પ્રવેશેલી છે અને જામેલી છે, ખોટીને ડાક્ટરો કામ કરે છે, પ્રત્યેક થઈ ગયું હોય મુંડામાં ખોટરીને લોહી છે ત્યાં સુધી સાફ કરવું પડે. મારો અનુભવ થાય, અનુભવ રાખ્યું છે પછી પ્રસિદ્ધ કરતા કેમ કે જે મલિનતા અભિપ્રાયથી ધામે કરે છે અને જે ઉપર ચોથિયા વિચારોથી વિચારમાં સમજવામાં પણ આવી શકતી નથી. ખોપડી ખોપડી ત્યાં સુધી શુદ્ધ અંતકરણ આત્મકલ્યાણ કરવું છે સ્વીકાર ના આવે ત્યાં સુધી ઉપદેશ સાંભળવા મળે વાંચવા મળે વિચાર ચાલે અંતકરણમાં એનું સ્થાન ના આવે ત્યાં સુધી અંતકરણ જવાબ પ્રારંભિક છે મહાત્માઓ નિર્ગ્રંથ મહાત્માઓ વાતો છે આપતો તમને મર્યાદા.